તારીખ 25/8/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 670 અને 671 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 390
પરિણામ ક્રિયા કહે છે, ક્રિયા પરિણામ ફેરવી, પરિણામ વિ પરિણામ થી બીજા પરિણામ એમ અરે બદલા અવસ્થાથી અવસ્થાંતર થયું, દશાથી દશાંતર થયું, પરિણામ ક્રિયા કહેવામાં આવે છે. એ ક્રિયા જીવના પરિણામમાં શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે. રાગાદી પરિણામ છે તે શુદ્ધ છે, નિર્મળ આત્માના જ્ઞાનરૂપ પરિણામ તે શુદ્ધ છે. જે પરિણામ આત્માને આશ્રય કરીને તેમને તે અધ્યાત્મરૂપ ક્રિયા છે. ક્રિયામાં અધ્યાત્મરૂપ ક્રિયા એટલે આત્માનો આધાર પામી, આત્માના આધારથી, સ્વરૂપના આધારથી જે પરિણામ થાય તે પરિણામને અધ્યાત્મરૂપ ક્રિયા કહેવામાં આવે. અરૂપી એવા આત્મદ્રવ્યને આ અરૂપી પરિણામ છે તેની કોઈ બહારમાં ચક્ષુ ઇન્દ્રિયથી કે બીજા કોઈ ઇન્દ્રિયથી ઇન્દ્રિય જ્ઞાન વડે તેનો વિષય થયો એ બની શકતો નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં આવી અધ્યાત્મરૂપ ક્રિયાનો વિષય થવાનો બની શકતો નથી. અને તે પરિણામ અંતર્મુખ વળેલા હોવાથી આત્માની અંતરંગ ક્રિયા ગણાય છે. પર પદાર્થના નિમિત્તે થતા પરિણામ બહિર્મુખ ક્રિયા ગણાય છે, બાહ્ય ક્રિયા ગણાય છે. આત્માની બાહ્ય ક્રિયા, શરીરની બાહ્ય ક્રિયા નહીં. આત્માના પરિણામ જે મન વચન કાયાને આશ્રિત અથવા પર નિમિત્તને આશ્રિત થાય તે બાહ્ય ક્રિયા, તે બાહ્ય ક્રિયાથી વિલક્ષણ જુદી એવી અંતરંગ ક્રિયા છે જીવની, કે જે અધ્યાત્મ પરિણામ રૂપ છે, તેને અંતર્ગર્ભિત ક્રિયા એના કહે છે. જેમ ગર્ભમાં રહેલી ચીજ ચોખ્ખી દેખાતી નથી તેમ આ પણ ક્રિયા જાણવામાં આવતી નથી. અંદર ગર્ભમાં રહી ગયેલી આ ક્રિયા કોણ કોને ગ્રાહ્ય છે, કોણ એને જ્ઞાનમાં જાણી શકે છે, ગ્રાહ્ય કે સમજણ જ્ઞાનથી ગ્રહ, કે જેને અંતરદૃષ્ટિ છે તેને તે ગ્રાહ્ય છે. અજ્ઞાનીને તેવી દ્રષ્ટિ પ્રગતિ નથી. એક તો એની પાસે એ પ્રકારનો જ્ઞાનમાં દ્રષ્ટિકોણ નથી, દ્રષ્ટિ જ્ઞાન ચક્ષુની નજર નહીં, જ્ઞાનમાં પકડવાનો દ્રષ્ટિકોણ. એ દ્રષ્ટિકોણની ટૂંકી ભાષા કરે છે દ્રષ્ટિ. જ્ઞાનમાં એવો કોઈ વ્યૂ પોઈન્ટ છે એ પકડી શકતા નથી કે આ જ્ઞાની છે કે આ અજ્ઞાની છે, એમ નથી પકડાતું. કોણ પકડી શકે છે કે અંતરદૃષ્ટિ જેની પ્રગતિ છે, પોતાના સ્વરૂપ અંતર તત્વની અંતર સ્વરૂપમાં જેને પોતાને તથા જ્ઞાન ચારિત્રથી પોતાના પરિણામ જેને અધ્યાત્મ પરિણામ અનુભવ ગોચર થાય છે, તે બીજા જીવના પણ તેવા અંતર્ગર્ભિત રૂપ અધ્યાત્મ ક્રિયાને સમજી શકે છે, ગ્રહી શકે છે, જાણી શકે છે.
બરોબર.
અજ્ઞાની જીવને એને પોતાની તો એ અધ્યાત્મ રૂપ ક્રિયા છે, અધ્યાત્મની ભૂમિકામાં એનો પ્રવેશ નથી, તેથી પોતાના અનુભવથી તો એ ક્રિયા એને સમજાણી નથી, જ્ઞાનમાં આવી નથી, એને જાણી નથી. પણ બીજા જ્ઞાની જીવોની અંતર્ગર્ભિત જે અધ્યાત્મ રૂપ ક્રિયા છે તે અંતરદૃષ્ટિ ગ્રાહ્ય હોવાથી અને બહિર્દૃષ્ટિ ગ્રાહ્ય નહીં હોવાથી બહિર્દૃષ્ટિમાં એવા અજ્ઞાની જીવ એને જાણી શકતા નથી, એને ઓળખી શકતા નથી. આ સિદ્ધાંત છે. હવે એક બીજ જ્ઞાનમાં થોડો વિશેષ છે કે જે જીવો પાત્ર છે ક્ષયોક્ષમ વાળા છે એમને, પણ જે જીવો પાત્ર છે મુમુક્ષુતાની પાત્રતામાં વર્તે છે એવા મુમુક્ષુઓના મિત્રો આવા સમ્યક દર્શન પ્રાપ્ત મહાત્મા ને ઓળખી લે છે. આ શ્રીમદજી ને ઘણી વાતો લખી મુમુક્ષુના મિત્રો મહાત્મા ને ઓળખી લે છે, તો એને ઓળખવાના બીજા કારણો ઉભા થયા છે. કેમકે એને પણ હજી અધ્યાત્મ ક્રિયા તો પ્રગતિ નથી, એટલે એ દ્રષ્ટિ તો એની પાસે હજી આવી નથી, તો પછી કેવી રીતે ઓળખે છે કે એવી રીતે ઓળખે છે કે તાત્વિક રીતે દુઃખનું સ્વરૂપ સુખનું સ્વરૂપ કે જે મારા અનુભવ ગોચરમાં આવે છે દુઃખ, પોતાને શું અનુભવમાં આવે છે
દુઃખ,
દુઃખ જે દુઃખ રોગ છે, જે રાગ રોગ છે, જે વિકલ બંધ થતો નથી, એ કેમ થાય છે, એ રોગનું નિદાન, દુઃખના અનુભવની મૂળની સૂક્ષ્મ વાત ક્યાંથી ઉત્પત્તિ થઈ, એ વગેરે અનુભવપૂર્ણ રીતે અનુભવના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સમજાવી શકે છે, કહી શકે છે, બતાવી શકે છે, બતાવી શકે છે. જો એ બતાવી શકે છે તો એને ટાળવાનો ઉપાય પણ એ બતાવે છે, એ સાચો છે. એ ઉપરાંત એ જે આત્મ સ્વરૂપની વાત કરે છે, જે જે ચિહ્નોથી કરે છે, જે જે લક્ષણોથી કરે છે, જે જે પ્રકારથી કરે છે, જે રીતથી કરે છે, જે વિધિથી કરે છે, આ વિધિ સંત કહે છે, એ જે બતાવી રહ્યા છે એની પણ એને પોતાની યોગ્યતાને લઈને પ્રતિક્રિયા આવે છે કે આમાં શંકાનું સ્થાન નથી. ગુરુ વિધિ બતાવે છે ને જે સ્વરૂપ કહે છે આમાં કોઈ શંકાનું સ્થાન લાગતું નથી. કેમ કે પોતે પણ પ્રયોગે ચડ્યો છે. એ મુમુક્ષુ આત્મા પણ પોતે અંતર પ્રયોગે ચડ્યો છે, ભલે અંતર પ્રયોગમાં સફળ નથી થયો પણ પ્રયત્ન તો કરે છે, અભ્યાસ તો પ્રયત્ન ન કરે છે. એ પુરુષાર્થના અભ્યાસની સાથે વાતને મેળવે છે ત્યારે એને એમ જણાય છે કે મારા પુરુષાર્થમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ખટી રહે છે, એ પણ આના ખ્યાલમાં આવે છે, ક્યાંથી આવે છે કે એ અનુભવ માંથી પસાર થયા હોય તો આવે, નિત્ર આવે
નહીં.
એવા અનેક સાબુત મળે છે. પોતાના અનુભવ છે અને અનેક સાબિત મળે છે કે કહેનાર છે આ વિષયની અંદર અનુભવથી પસાર થયા છે, આ વાત અનુભવ વિના આવી શકે નહીં એવું સમજાય છે. એ પોતાના અનુભવથી સામાના અનુભવની ત્રિરાશી મેળવે છે કે આટલું જોવાને સમજવું સહજ છે કે જે મારે માટે તો હજી સમસ્યા આવે છે. તો એથી આગળની વાત એ સમજાશે, એની પાસે આ વિષયનો પ્રકાશ બરાબર છે, એથી એ વાત બરાબર કહે છે. એ રીતે એના અનુભવને ઓળખી શકે છે, એના અનુભવને એ સમજી શકે છે.
બરોબર.
એવી દ્રષ્ટિ જેને પ્રગટી નથી, મુમુક્ષુતામાં પણ હવે આ તો ભેદ થાય. સામાન્યપણે તો અજ્ઞાની જીવને અંતર્ગર્ભિત અધ્યાત્મ ક્રિયા ગ્રાહ્ય નથી, તેમ છતાં પણ જે ખરો મુમુક્ષુ છે, જે સાચો મુમુક્ષુ છે, તે જ્ઞાનીને ઓળખી શકે છે. અને એવો નિયમ છે કે જે જ્ઞાનીને ઓળખે તે જ્ઞાની થાય, જે જ્ઞાનીને ઓળખે તે જ્ઞાની થાય. એ હું પોતે લખું છું, મને છન્નું મારું છું. જ્ઞાની પુરુષ ના શરણાર્વિંદ પ્રત્યે અસલ પ્રેમ થયા વિના પ્રેમ કે ભક્તિ અને આ જ્ઞાની છે તેની યથાર્થ પ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, એટલે આત્માનો અનુભવ થતો નથી. અને તે આવીએ થી, એટલે ભક્તિ આવીએ થી અને પ્રતીતિ આવીએ થી, પ્રતીતિ વિના એની ભક્તિ બરાબર નથી, ઉગે છે. તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેને સેવા છે તેની દશાને પામે છે. એટલે જે જ્ઞાનીના ચરણારવિંદ તેને સેવા છે તેવી જ જ્ઞાન દશાને તે પામે છે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ ભૂતકાળમાં સેવો છે, વર્તમાનમાં સેવે છે અને ભવિષ્યમાં પણ સેવશે. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી. હવે પોતાને જાતિ સ્મરણ છે ને, આ કાળમાં તો કોઈ અમને જ્ઞાની મળ્યા નથી, આ ભાવમાં એટલે ભૂતકાળ ઉપરથી લખે છે. 7 વર્ષે જાતિ સ્મરણ થયું છે ભૂતકાળનું, આગળના ભાવનું સ્મરણ, એટલે લખે છે કે જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી. એ એમને યાદ છે, એના ઉપરથી સત્પુરુષને બહુ સ્થાપ્યા છે. એમને જે સ્થાપ્યા છે પોતાના ભૂતકાળના અનુભવ સ્થાપ્યા છે. એ વાત તેથી કેટલો ભેદ લેવો કે અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા તે માત્ર અંતર્દૃષ્ટિ ગ્રાહ્ય છે, અજ્ઞાનીને તેવી દ્રષ્ટિ પ્રગટિ નથી, તેથી તે જ્ઞાનીને ઓળખી શકતો નથી. તો પણ સાચો મુમુક્ષુ, ખરો મુમુક્ષુ જે અલ્પકાળમાં જ્ઞાન દશાને પાત્ર થવાને, જ્ઞાન દશા પ્રાપ્ત થવાને પાત્ર છે, તેવો મુમુક્ષુ છે જ્ઞાની પુરુષને ઓળખે છે, આ જ જ્ઞાની છે તેને સમ્યક પ્રતીતિ આવે છે અને તેનો તેને અત્યંત અત્યંત પ્રેમ અને ભક્તિને ના આવ્યા વિના રહેતા તે જોઈ શકે છે, જાણી શકે છે કે જ્ઞાનીની પરિણતિ અંતરંગ પરિણતિ મહાઆશ્ચર્યકારી છે, અદ્ભુત છે, આશ્ચર્યકારી છે, અલૌકિક છે, એ દિશાને સમજી શકે છે અને પોતે પુરુષાર્થથી અભ્યાસ કરતો હોવાથી આ પુરુષાર્થ કેટલી હદે આગળ વધે તો સફળ થાય, એટલી હદની સફળતા પુરુષાર્થની આ મહાત્માએ પ્રાપ્ત કરી છે એ બધો અંદાજ એને લાગી જાય છે. બધી સિરસ એને એના જ્ઞાનમાં આવે છે, તેથી તે ઓળખી શકે છે. એટલું ન લીધું, સાથે સાથે ઓળખી શકે છે અને પામી જાય છે. આમ બે વાત લીધી, કેવી કેવી વાતો લીધી છે પામવાની. પામનું છે તારે, ભવ ભ્રમણ ટાળવું છે તારે, અનંત દુઃખમાંથી ચાર ગતિમાં અનંત કાળથી રખડ્યો છો અને રખડતો રહ્યો છો એ હવે બંધ કરવું છે તારે, તો પછી પણ જે સત્પુરુષ છે એ ઓછામાં ઓછું ઓળખાણ કર. શ્રીમદજીના અભ્યાસ કરવા વાળા ઘણા માણસો એવી રીતે નીકળેલા, જે જે કોઈ પ્રસિદ્ધ તત્વજ્ઞાની મહાત્માઓ ગણાય એને એનો સંપર્ક કરવા જાય, ઓળખવાની મહેનત કરે. ઓળખે ન ઓળખે બીજી વાત છે, પણ એટલું સમજાણું હોય કે જો કોઈ જ્ઞાનીની ઓળખાણ થાય તો અનુભવ સુધી પહોંચાય પહોંચાય ને પહોંચાય એ પ્રયત્ન ઘણા એ કર્યા છે. નક્કી કરેલું નોકરી કરવા ધનબાદ ગયેલા કોલિયારી ધનબાદ, નોકરી કરતા કરતા વિચાર કર્યો જો આમાં કઈક મૂડી થાય આટલી, 20,000 ની 20,000 બહુ મોટી રકમ કહેવાતી, 20,000 ની મૂડી થાય તો નીકળતી લઈ જવી. કઈ નોકરી કરતા કરતા ધંધે ચડી ગયા ને 20,000 થઈ પણ ગયા, ધનબાદ છોડીને ગયા દેશમાં. કલાવડના હતા, રહેતા હતા ભાવ દાદા, મેટરનું ગ્રાન્ડ ફાધર બાપા. હું આખા હિન્દુસ્તાનમાં ફેરો છું, હિંમત વાંચ્યા પછી, હિંમતજી નો ગ્રંથ વાંચ્યા પછી આખા હિન્દુસ્તાનમાં ફેરો છે. કોઈ આત્મજ્ઞાની મહાત્માના મેળાપ થાય તો એને સદગુરુ તરીકે ધારવા, આવા આવા આશયથી આવા ઈરાદાથી ભમતા ભમતા ફરતા ફરતા કોઈ આત્મજ્ઞાની મહાત્માનો ભેટો થાય તો ગુરુ તરીકે તારણ ધારવા અને એના ચરણમાં મળી જશે. વાંચેલો ને એ તો બુદ્ધિથી તો એટલું વિચારીને નક્કી કર્યું, હું બધે ફેરો સમય બાકી નથી. બરોબર, વર્ણજી પાસે જઈ આવે, બધે જઈ આવે, દક્ષિણ હિન્દુસ્તાન કાંઈક સાંભળે કે અહીંયા કાંઈક છે, પાત્રતા પૂતની જોઈએ છે, એમાં કાંઈ એટલી ઈચ્છા થાય એટલે ઓળખી શકે એમ પણ નથી. પહેલી તૈયારી જોઈએ અને સામાન્યપણે નિયમ એવો છે, કુદરતનો સિદ્ધાંત એવો છે કે આવી પાત્રતા થાય અને જો એ જીવ શોધતો હોય તો એને અલ્પ પ્રયાસે એવા નિમિત્તનો જોગ થઈ જાય છે. આ એક કુદરતના કર્મ. અહીંયા જો ઉપાદાનની તૈયારી થઈ પાત્રતા થઈ તો સામે નિમિત્ત મળતા પ્રાય તો વાર લાગતી નથી, ઘણું કરીને આ કરે છે, અને નહીતર બાજુમાં પાડોશી હોય તો ઉપેક્ષા કરે છે, એને ખબર પડતી તેથી અધ્યાત્મની અંતર ક્રિયા તો તેને દ્રષ્ટિગોચર થતી નથી, અંતરદૃષ્ટિ તેની પાસે નહીં હોવાથી, એવી દ્રષ્ટિ પ્રગટ નહીં થઈ હોવાથી સામાન્ય મનુષ્યને, સાધારણ જીવોને, ભલે ધર્મના ક્ષેત્રમાં આવ્યા હોય, સાંભળતા હોય, વાંચતા હોય, વિચારતા હોય આવું બધું, તો પણ આવું બધું વાંચતા અને વિચારતા હોય, તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા હોય, તો પણ તેની પાસે દ્રષ્ટિકોણ નહીં હોવાથી, અથવા અંતર પુરુષાર્થમાં તે લાગેલા નહીં હોવાથી, માત્ર વાંચન વિચારને ધારણા કરતા હોવાથી, અને અંતર પુરુષાર્થમાં ચડેલા નહીં હોવાથી, પ્રયોગમાં નહીં ચડેલા હોવાથી, તે જીવો વિદ્યમાન જ્ઞાનીનો ભેટો થાય તો પણ તેને તે ઓળખી શકતા નથી, તેથી તેનો તેને મહિમા આવતો નથી, અને તેથી તેના શરણ સમીપ રહી શકતા ભાવે, દ્રવ્ય રહેનું કોઈ બહુ ભાવે અને સમીપતા આવતી. માટે તે અજ્ઞાની જીવ મોક્ષ માર્ગને સાધી શકતો ગમે તેટલું કરે, શાસ્ત્ર જ્ઞાનમાં અજ્ઞાની ભણી જાય કે મુનિ દીક્ષા અંગીકાર કરીને ગમે તેટલી નિરતિચાર વિનુક્ત વ્યવહારની ક્રિયા પાલતો થાય તો પણ તે જીવ મોક્ષ માર્ગને સાધી શકતો. ગમે તેટલો શુભ ભાવ કરે પણ અંતરની અધ્યાત્મ દ્રષ્ટિ વગર તે મોક્ષ માર્ગને સાધવા અસમર્થ છે. એની નજર રાગ ઉપર છે, એની નજર માત્ર શુભરાગ ઉપર છે, અને શુભરાગને અનુસરતી બાહ્ય શરીર બનવાની ક્રિયા ઉપર છે. ક્રિયા ચોખ્ખી થઈ અને રાગ બરાબર સચવાયો, જળવાયો કે પુષ્ટ થયો તે ક્રિયા સંબંધિત એવી એની નજર હોવાથી તે ગમે તેટલું કરે પણ અંતરની અધ્યાત્મ દ્રષ્ટિ વિના તે મોક્ષ માર્ગને સાધવા અસમર્થ છે, એટલે સમર્થ નથી. એના રાગ પરિણામમાં કોઈ સામર્થ નથી કે મોક્ષ માર્ગને સાધી શકે. મોક્ષ માર્ગ સદાય એવા એના પરિણામની અંદર કોઈ ચિહ્ન દેખાતા
નથી.
આકરી નહીં પણ અજાણી છે, જરા છે તો સહજ છે, અને એના સ્વભાવની ચીજ છે, એના સ્વભાવથી વિરુદ્ધ નથી, એના સ્વરૂપથી વિરુદ્ધ નથી, પણ પોતે એનાથી અજાણ્યો રહ્યો છે, દૂરને દૂર રહ્યો છે, એ પ્રકારના પ્રયત્નથી અંતરદૃષ્ટિની નજીક આવ્યો
નથી.
આ તકલીફ છે. પણ ચોખ્ખી વાત તો કરી છે,
ચોખ્ખી છે
કે જો તારે પરિપૂર્ણ નિર્દોષ થવું હોય, જો તારે મોક્ષ પામવું હોય, જો તારો ધ્યેય આ પરિભ્રમણના ચક્કરમાંથી દુઃખમાંથી છૂટવાનો હોય, હજી નથી થાક્યો એટલી વાત છે, આટલા દુઃખ પડ્યા તો નથી થાક્યો કે જો તું થાક્યો હો તો હવે છૂટવાના લક્ષ્યે પૂર્ણ થવાના જે એક વાર સારા સ્વરૂપ નો નિર્ણય કરશે, પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે, અસલ સ્વરૂપ કેવું છે એનો નિર્ણય કર. એ નિર્ણય થવાના સત્શાસ્ત્રો ઉપલબ્ધ છે, એ નિર્ણય થવા માટે સત્પુરુષો પણ ઉપલબ્ધ છે, બંને ચીજ ઉપલબ્ધ છે. ભલે તું અજાણ્યો છું, માર્ગ નો તું અજાણ્યો છું, સ્વરૂપ થી તું અજાણ્યો છું, પણ એને બતાવનારા મોજૂદ છે. આમ છે મિત્રી, મુશ્કેલ વાત છે. એવો યોગ થવો દુર્લભ થી દુર્લભ છે, પણ એવો યોગ સુલભ છે. આજે તો નિર્ણય ન થાય ત્યાં સુધી માથામાં કીડા પડી જાય એ દશા સુધી થઈ ગઈ. જે માથામાં કીડા ખદવતા હોય અને વેદના થતી હોય, અરે કાનમાંથી કોઈ નીચી ચડી ગયો હોય માથા સુધી, છે ને એક દરવાજો ખુલ્લો છે, નાકમાંથી ચડી જાય, કાનમાંથી ચડી જાય, અને અંદર કરોડતો હોય, પછી હું ભાવે પછી એમ કહે કે હું બગીચામાં જઈને બેહું તો મને ઠીક પડે, હું દોડે નીચું તો મને ઠીક પડે, શ્રીખંડ ખાવ તો મને મજા આવે, શું કે ઉના ઉના ભજીયા ખાવ તો ભાવે, એમ કે આ ભાઈ સાહેબ અંદર માંથી કાઢો, કોક મને કાઢો, મારાથી આ પીડા સહન થતી નથી, 24 કલાકમાં એક સેકન્ડ ઊંઘ આવતી નથી, ક્યાંથી આવે અંદર મારા નથી કર્યો. એ નિર્ણય કરવા અર્થે જો એ સ્થિતિ આવે તો નિર્ણય થવો સહજ છે, સહેલો છે. અને એ સિવાય જો બીજી રીતે નિર્ણય કરવા જાય, બુદ્ધિ દોડાવી દોડાવીને, બુદ્ધિ લંબાવી લંબાવીને, આત્માનો નિર્ણય નહીં થાય, કંઈક બીજું થઈ જશે. આત્માનો નિર્ણય કરવા જતા બીજું થઈ જશે એટલે કલ્પના થઈ જશે, નિર્ણય થશે નહીં. બસ જો નિર્ણય થાય તો સ્વરૂપ સન્મુખતા થાય, સ્વરૂપ સન્મુખતા થાય તો એ પુરુષાર્થ અને પ્રયત્નમાં થાય, પ્રયોગનો આરંભ થાય સાચી રીતે, પ્રયોગ થાય તો એને સમીપતા થાય, જો એને સમીપતા થાય તો એ અંતરદૃષ્ટિથી જે ઓળખી શકાય એવા સત્પુરુષને એ દ્રષ્ટિ પ્રગટ્યા પહેલા, જ્ઞાન દશા થયા પહેલા ઓળખી લે, ન ઓળખે બને
નહીં,
ઓળખી જ લે, તરત પકડાય એને, એ વિશે છે. એ સિવાય ગમે તેટલો સ્વભાવ કરે પણ અંતરની અધ્યાત્મ દ્રષ્ટિ વિના એ મોક્ષ માર્ગને સાધવા અસમર્થ છે. પોતાના સ્વરૂપની દ્રષ્ટિ વિના અથવા આત્માનો આશ્રય કર્યા વિના કોઈ સ્વભાવથી મોક્ષ માર્ગને સાધી લઈએ, કસાયને ઘણો મંદ કર્યો, ઘણો મંદ કર્યો, ઘણો મંદ કર્યો, હવે એટલો મંદ કરું કે મોક્ષ માર્ગ પકડાઈ જાય બનવાનો, એ તો તરિયા તાવ જેવો છે, તરિયો તાવ થાય છે, ખાસ કરીને મેલેરિયા ટાઈપનો બહુ વધઘટ થાય. પાપા કલાકે અડધી અડધી કલાકે માપો એટલે પારો ઘડીક આમ ભાગે, ઘડીક નીચે જાય, ઘડીક નીચે જાય, એ કસાય છે, એ તરિયા તાવ જેવો છે, ઘડીકમાં વધી જાય, ઘડીકમાં ઘટી જાય, પાછો વધી જાય, પાછો ઘટી જાય, કારણ વગર એમ એમ જાય, સ્વયં અમથો અમથો વધે, અમથો અમથો ઘટે, તું ઘટાડવા 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 ઉપર નજર રાખી, પણ ક્યારે વધી જશે એનો તને ખ્યાલ રહેશે
નહીં.
પરિણતિ મર્યાદિત થાય છે અથવા કસાય પરિણામ કંટ્રોલમાં આવે છે, આમ તો કસાયના ઘોડા બળવાનપણે દોડતા હોય છે, પણ એની કોઈ લગામ હોય, એને કોઈ નાથનાર હોય, એ સંવેજ્ઞાન છે. સંવેજ્ઞાન સિવાય કસાયને કોઈ નાખી શકે નહીં. એ સંવેજ્ઞાન જ્ઞાન રૂપી લગામ એવી છે કે કસાયની મર્યાદામાં આવી જાય. એ જાદુ ઉછાળો ખાય ઉઠતો નથી, પાછો પડે છે. પ્રકૃતિ પાછી પડે છે, એ તો નિર્ણયના કાળ માલિકનું છે, અસ્તિત્વના ગ્રહણ માલિકનું.
બરોબર
કે પ્રકૃતિ પાછી પડે છે. જેમ કોઈ હિંમત હારી જાય ને ત્યારે એમ કે છે મારા પગે પાછા પડે છે. મહાત્મા ને વાતના નિર્ણય તો લઈ લીધો, આમ જ કરવો આમ જ કરવો, પણ હવે આગળ વધતા મારા પગ પાછા પડે છે. એ જે પરિસ્થિતિ થાય છે, અંદરથી આધાર ખસી જાય ને હિંમત ઓસરી જાય, એમ અવિકારી અકસાય સ્વભાવી આત્મા એનું ગ્રહણ એક એવી શક્તિ અંદરમાં એવો રસ ઉત્પન્ન કરે છે, ચૈતન્ય રસ, નિર્વિકાર રસ, અવિકાર રસને ઉત્પન્ન કરે છે, કે એમાં દીપા વિકાર ને કસાય છે એ પાછો પડે છે, એના પગ પાછા પડે છે, એનું જોર તૂટે નહીં. જયારે શ્રીમદજી એને એની કેળ ભાંગી ગઈ, જેમ કેળ ભાંગલો માણસ કોઈ શારીરિક શક્તિ વાળું કામ ન કરી શકે, વજન ઊંચકવું હોય તો ન ઉચકી શકે, કેળ ભાંગી ગયું એને ડાક્ટરના પાછળ ઊંચકશે. જ્ઞાનીની અંતરદૃષ્ટિ થતા કસાયની કેળ ભાંગી ગઈ છે. હવે કોઈ કસાયનું કાર્ય બળવાન પણ કરી શકતા તે મોક્ષ માર્ગને સાધવા સમર્થ છે, અને એ સિવાય મોક્ષ માર્ગને સાધવાનું અસમર્થ પણ છે. અજ્ઞાનીને બહારની ક્રિયા તથા શુભ પરિણામ સુગમ લાગે છે, એને અંતરદૃષ્ટિ અઘરી લાગે છે, કઠણ લાગે છે. બહુ આકરી શરત નાખી, આકરી શરત નથી નાખી,
ખરેખર તો
બહારની ક્રિયા એને સુગમ લાગે છે. એમ કયો 8 વર્ષના છોકરાને કે ઉપવાસ ખેંચી કાઢતો, કે એક ની બે ખેંચી કાઢું, કે એક હું કે બે કરી દઉં, કે એમાં કઈ વાંધો ન આવે, કરી નાખે. તમે કોઈ દાન દેવું છે તો આપી દઈએ, એમાં અમને કઈ વાંધો
નથી.
તમે કોઈ આત્મું કરી નાખવું છે, યાત્રા કરવી છે, તૈયાર છે, ચાલીને કરીએ, કઈ ભલે ધીમે ધીમે શક્તિ ઓછી ચાલી ને ખાતા ખાતા પણ પહોંચી જશે. શુક્રિય સુગમ લાગે છે. તમે જે દુનિયા ફરતો આંટો મારવો છે એ મારી દઈએ, પણ અંદર માં જવું એ એને અઘરું લાગે છે. અજ્ઞાનીને બહારની ક્રિયા તથા સુપરિણામ કરવા એ સુગમ લાગે છે. કેવાય ગયો છે ને, એનો એને અભ્યાસ છે, અનંત કાળ થી એ કરતો આવ્યો છે, અનંત વાર કરી ચૂક્યો છે, એટલે એને એ સુગમ લાગે છે. અને તેને જ તે મોક્ષ માર્ગ માને છે, એને એ મોક્ષ માર્ગ માને છે. બસ આ આટલું આટલું કરીએ છીએ, આમ કરતા કરતા મારા કર્મ ખરીદ છે, અને અમે મોક્ષમાં પહોંચી ગયા. કર્મ તો એને દેખાતા નથી, કર્મને ભાળ્યા નથી, સૂક્ષ્મેન્દ્રિયનો વિષય નથી, કેવું જ્ઞાન ગોચર છે. એવા સૂક્ષ્મ પર્યાય પરિણત એ પુદ્ગલ સ્કંદો છે. એક પરમાણુ તો ન જ દેખાય, પણ સ્કંદમાં અનંતા પરમાણુ હોય તો પણ સૂક્ષ્મ પર્યાય પ્રાપ્ત હોય તો દેખાય નહીં, દેખાય નહીં, અનુભવાય નહીં. આ તો ચક્ષુ ઇન્દ્રિયનું સૂક્ષ્મ ચક્ષુદર્શન નો વિષય દેખવું છે, પણ અચક્ષુદર્શન કાનથી નાકથી સ્પર્શથી અને સ્વાદથી સારી ઇન્દ્રિય અને મનથી એ જણાતા નથી. મંત્ર હવા છે એ સૂક્ષ્મ પર્યાય પરિણતિ ગોળો છે, છતાં સ્પર્શથી ખબર પડે છે. ગંધના પરમાણુ પણ સૂક્ષ્મ પર્યાય પરિણત છે, તો પણ એ જ્ઞાનેન્દ્રિયથી જણાય છે. શબ્દના પરમાણુ પણ સૂક્ષ્મ પર્યાય પરિણત છે, બીજા કોઈ ચક્ષુ ઇન્દ્રિયથી ન દેખાય, એટલા સ્થૂળ નથી, છતાં કાનથી પકડાય છે. પણ કર્મના પરમાણુ અનંત કર્મોની વર્ગણા એ સાથે હોય કંધમાં. વર્ગ ને વર્ગણા, વર્ગ એટલે મલ્ટીપ્લિકેશન થી જે ઊંધું થાય એને વર્ગ કહે છે, સ્ક્વેર જેને કહીએ છીએ. કરોડ બાય કરોડ, કરોડ ગુણ્યા કરોડ ઊંધું વર્ગમાં જાય છે. તેથી જયારે વધી જાય, વર્ગની મર્યાદાથી બહાર જાય ત્યારે એને વર્ગણા કહે છે. અનેક વર્ગોની બનેલી તે વર્ગણા એક કાર્મણ વર્ગણા છે, એમાં અનંત કર્માણુના પરમાણુનો જથ્થો હોય, પણ કોઈ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. છતાં મારા કર્મ ખરે છે, મેં તપશ્ચર્યા કરી, મારા કર્મ ખરે છે, ક્યાં ભયા છે, કલ્પના કરે એ કર્મ ખરે છે. બિલકુલ કર્મ ખરતા નથી, નવા કેટલા બંધાય છે એની એને ખબર નથી. અજ્ઞાન પોતાને ખબર નથી, કહેનાર ને સમજનાર સમજાવનાર છે એને ખબર નથી. એ પહેલા એવી રીતે સમજો છે કોકની પાસે, અને પછી પોતે સમજાવવા લાગ્યો છે. એ જેની પાસેથી સમજ્યા છે એ પહેલા એમ જ સમજો છે, પછી સમજાવવા લાગ્યો છે. આમ નામ પરંપરા ચાલી, આમ પરંપરા આમ ચાલી. કોઈ લાંબો વિચાર કરતું નથી, બીજું શું છે કે સાચું સમજાવનાર મળે તો વિરોધ કરે છે, ના એને સમજાવી બરાબર છે, તમારું
બરોબર છે, હું તો એકલો જ બરોબર છે,
આ ગરબડ કરે છે. વિશ્વાસ નું જોર છે, બળ છે, એવું ગુણ થાય છે, આ ગરબડ છે. સુગમ છે ને એને એ સુગમ થઈ ગયું, આ અમે કરીએ છીએ એને અમે ધર્મ માન્યો, ધર્મ નું કારણ માન્યું, ને તમે એને ઉડાવો છો, બિલકુલ અમે માનવા સમર્થ છે એમ નથી, એમ કરે છે. બ્રહ્મચર્ય પાળે, પ્રતિજ્ઞા લઈ લે સહેલાય છે, યાવત જીવે ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળે, કાયા એ કરીને ત્યાગ કરે, કોઈ પણ વસ્તુ છોડવી એને સુગમ પડે, ત્યાગ કરવો, વ્યવહાર વિના ચલાવી લે, ફલાણ નદી આ મારે પથ્થાણ, આ લોભ નહીં, આ ગ્રહણ કરવું નહીં, કોઈ પણ ખાવ નહીં, સાકર લોભ નહીં, લોભ નહીં, આટલા રસનો ત્યાગ કરી દઉં, આટલા વસ્ત્રનો ત્યાગ કરી દઉં, આટલું જ રાખું, આટલી મૂડીનો ત્યાગ કરી દઉં, દાન દઉં, બધું કરી શકાય. બ્રહ્મચર્ય પાળે, ત્યાગ કરે, એવા સુપરિણામને અજ્ઞાની મોક્ષ માર્ગ માને છે. એ માને છે કે અમે બધું છોડ્યું, કુટુંબ છોડ્યું, સ્ત્રી છોડી, પરિવાર છોડી દીધો, ધંધો વેપાર દુકાન છોડી દીધો, ત્યાગી થઈ ગયા, એને મોક્ષ માર્ગ માને છે. ક્યાં એની નજર છે કે પહેલા કુટુંબ પરિવાર ધંધો વેપારમાં હતો ત્યારે જે અશુભ પરિણામ થતા હતા તે હવે હું કરતો નથી, એવો કરતો નથી, એવા કસાય કરતો નથી, એટલે હવે હું સુધરી ગયો. મને એની નજર નીચે છે, નીચ પરિણામ છે એના ઉપર એની નજર છે. હવે હું કરતો નથી, હવે હું કરતો નથી, હવે હું કરતો નથી. એ કરતો નથી એટલે હું થઈ ગયો, હું કરે છો અને હું કરવા યોગ્ય છે એ નથી કરવું, એમાં કઈ રાજી થઈ જવા જેવું નથી. ઉપર જવું હોય તો ઉપર ઉચ્ચ પરિણામ ઉપર નજર રાખવી જોઈએ, નીચ પરિણામ ઉપર નજર રાખીને ઉપર જવાશે
નહીં. જ્ઞાની પુરુષે પ્રધાન ચહેરા પવિત્ર ફળ ન પકડે માટે શિક્ષા શિક્ષા
છળ ન પકડે. એમ કે આ ત્યાગ વૈરાગ છે એથી કઈ હોતું નથી, એમ કરીને છ કોઈ પકડી લે. આપણે તો લહેર કરો, આથી તો કઈ થતું નથી. માટે ખાઓ પીવો મોજ મજા કરો ને લહેર ઉડાવો, એવું કહેવા માટે ને એવું છ પકડવા માટે પણ આ વાત નથી. એ તો પેલી વાત છે, તું નિર્દોષ થવા આવ્યો છું કે નહીં પાયામાં શું વાત રાખી છે આપણે?
નિર્દોષ
પરિપૂર્ણ નિર્દોષ થવું છે એને માટે શરૂઆત ની આ વાત છે, નહીં તો શરૂઆત ની કોઈ વાત તારા માટે નથી. પછી છળ પકડીને દોષ વધારે વિશેષ દોષ માં પકડે એને તો નિર્દોષ થવું છે વાત એના માટે, તો એના એના કોઈ વિચારમાં ખ્યાલમાં એ વાત જ રહી
નથી.
જેને દોષ ની રુચિ છે ને ભોગો ભોગ ની રુચિ છે એ આવા મોક્ષ માર્ગ ને નિરૂપિત કરનારા જે વચનામૃતો છે, વચન રૂપી અમૃત જેમાં છે, અમર થઈ જાય જેને અંગીકાર કરતા અમર થઈ જાય, અમૃત પિતા જેને અમર થાય એમાંથી જો દોષ વધારે અમૃત ને ઝેર કરી નાખે થઈ ગઈ થઈ રહી વાત પૂરી થશે. પછી બચવાનું આ જગત માં એને માટે કોઈ આરો વારો
નથી.
ખરાબ થઈ ગઈ વાત હું તારે મહેરપાણી કરવા હોય જગત ના પદાર્થો થી તો આખી દુનિયા પડી છે, જાણે ત્યાં આયા શું કરવા આવ્યો? આયાતનું તો કામ છે પણ અહીં તો જે પાળે છે ને કરે છે, બ્રહ્મચર્ય આદિ પાળે છે, ત્યાગ આદિ કરે છે, ધર્મ માટે ને મોક્ષ માટે કઈ પરિશ્રમ કરે છે એને એમ કહે છે કે માર્ગ આ સાચો છે, જો તું બીજા માર્ગે ચડી જતો નહીં એટલી વાત છે. અહીં ભ્રમણા છૂટી જાય એટલી વાત છે. એવા સુપરિણામ ને અજ્ઞાની મોક્ષ માર્ગ માને છે પણ અંતરમાં નિર્વિકલ્પ જ્ઞાનાનંદ સ્વભાવ છે જેમાં બ્રહ્મચર્ય નો શુભ વિકલ્પ પણ નથી, એવા અધ્યાત્મની નિર્વિકલ્પ પરિણતિને અજ્ઞાની ઓળખતો તેથી તેને મોક્ષ માર્ગ નથી. અંતરમાં નિર્વિકલ્પ જ્ઞાનાનંદ સ્વભાવ છે, નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ આનંદ જેનો સ્વભાવ છે જે અખૂટ છે, પરિપૂર્ણ છે અને જે બેહદ છે, એવા સ્વભાવમાં તો કોઈ વિકલ્પ નથી. બ્રહ્મચર્યનો ત્યાગનો કોઈ શુભ વિકલ્પ એમાં નથી. પેલો જયારે સુપરિણામને મોક્ષ માર્ગ માને છે ત્યારે એવો જ એનો આત્મા માને છે, મારો આત્મા જ આવો છે, આ સુપરિણામ કરે આ શુભ કાર્યો કરે એવો હું એમ થયું છે. એને દ્રષ્ટિમાં કહે છે કે એવો આત્મા જ નથી, અંતરમાં નિર્વિકલ્પ જ્ઞાનાનંદ સ્વભાવ છે. બહુ શૈલી ગુરુદેવની આ ખાસ ખાસ શૈલી છે. કોઈ પણ વિષય ચાલે ત્યારે એ સ્વભાવને સામે સ્થાપીને પછી એને ઉઠાવે છે, સ્થાપે છે સ્વભાવને, એમને નહીં. અંતરમાં નિર્વિકલ્પ જ્ઞાન સ્વભાવ છે, એ સ્વભાવમાં બ્રહ્મચર્યનો શું વિકલ્પ પણ નથી. આમ આ મુદ્દે છે તે કહેતા હતા, એક વાર કોઈ પાયા એવા છે સાંભળવા બ્રહ્મચર્યનો પ્રતિજ્ઞા લઈને આવેલા. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પણ એને એવી રીતે લીધેલી કે બ્રહ્મચર્યનો ઘણો મહિમા, ઘણા મહિમા છે બ્રહ્મચર્ય સંબંધીનો, ઘણો મહિમા એને આવેલો. અને પછી એને પ્રતિજ્ઞા લીધેલી નહીં, બરાબર સાંભળવા આવ્યા, સાંભળવા બેઠેલા, સાંભળતા સાંભળતા આ વિશે આવ્યા. બ્રહ્મચર્ય લે, બ્રહ્મચર્ય પાળે, એથી કાંઈ ધર્મ નથી. ચાલુ વ્યાખ્યાને ઉઠીને ભાગ્યા, એકદમ શું કહે છે, બ્રહ્મચર્ય તો ધર્મ નથી, બ્રહ્મચર્યથી કાંઈ થાય મારે કાંઈ આમ સાંભળવું, આ કાંઈ અમારે સાંભળવું જ નથી ને. ભાઈ અંતરમાં જ્ઞાનાનંદ સ્વભાવ છે એમાં વિકલ્પ નથી, પણ ખરેખર તો બ્રહ્મચર્ય એ છે કે બ્રહ્મનામ આત્મા એમાં સ્થિર થઈ જાય, એના શ્રદ્ધા જ્ઞાનપૂર્વક વિશેષ બળ પ્રગટતા, આત્મબળ આત્મપુરુષાર્થ પ્રગટતા એમાં સ્થિર થઈ જાય. એ ખરેખર તો બ્રહ્મચર્ય મૂળ શબ્દ અહીંથી ઉત્પન્ન થયો, બ્રહ્મે ચરતી બ્રહ્મચર્ય,
બરોબર.
અને બહાર વિકલ્પ ન જાય, વિકલ્પ બહાર ન જાય, વિકલ્પ પરદ્રવ્ય સાથે સંપર્ક કરે, રાગથી પરદ્રવ્યને સેવે, તેઓ બ્રહ્મચર્ય થાય ખરેખર. હવે એ તો કાંઈ એને ખબર નથી, બહારમાં જે બ્રહ્મચર્યનું સ્વરૂપ છે લૌકિકમાં પ્રસિદ્ધ, એટલું જાણે છે ને, એનો મહિમા કલ્પના એ કરીને કર્યો છે, જેમાં બ્રહ્મચર્ય નો ત્યાગ નો શુભ વિકલ્પ પણ નથી, એવા અધ્યાત્મ નિર્વિકલ્પ પરિણતિ ને અજ્ઞાની ઓળખતો નથી. જેમાં સમસ્ત પ્રકારના વિકલ્પનો અભાવ છે, બ્રહ્મચર્યનો વિકલ્પ એનાથી ઊંચો પણ આત્માના સ્વરૂપનો વિકલ્પ છે, નિર્દોષ પરમાત્મા, એ સંબંધિત વિકલ્પ ઉઠે કે હું આવો, હું આવો એમ વિકલ્પ ઉઠે, એ ઊંચો વિકલ્પ હોવા છતાં એનાથી રહીત નિર્વિકલ્પ પરિણતિ છે, એ વિકલ્પ પણ જેમાં
નથી.
વિકલ્પ માત્ર નો જેમાં અભાવ છે, સમસ્ત વિકલ્પ નો જેમાં અભાવ. પાંચમા કળશ ની વાત લીધી, કળશ ટીકા પ્રશ્ન ઉઠાવ્યો રાજમલજી, આ બધા પ્રમાણ ને નિક્ષેપ ના વિકલ્પો ચાલ્યા જાય છે તો પછી બધા વિકલ્પ ચાલ્યા જાય છે, જેનું નામ વિકલ્પ છે એવા સમસ્ત વિકલ્પ ચાલ્યા જાય છે કે કોઈ એક વિકલ્પ રહેશે? જવાબ એ તો બને સમસ્ત પ્રકારના વિકલ્પ નાશ પામે છે ત્યારે નિર્વિકલ્પ દશા થાય. કેમ કે કેટલાક જીવો એવું માને છે ભ્રમથી, કલ્પનાથી, કે મનથી આત્મા, મનમાં આત્મા, મનમાં વિકલ્પ કરતા કરતા પછી ભલે એવો સ્થૂળ વિચાર ન રહે પણ એ મન તો જોડાયેલું રહે છે, આત્મા સાથે મન લાગી જાય ને, બસ આપણું મન આત્મામાં જોડાઈ જાય ને પછી વાંધો નહીં. એટલે મનથી આત્માને સાધવાનું એ સમજે છે, બસ આત્મામાં મન સ્થિર થઈ ગયું, મારું મન તો હવે આત્મામાં સ્થિર થઈ ગયું, આત્મા સિવાય મારું મન હવે ક્યાંય જતું નથી, એટલો મનમાં આખો આત્મા જ રહે છે, મનમાં તો આખો આત્મા જ રહે છે. એને એમ કહ્યું કે વિકલ્પ જેનું નામ છે એવા સમસ્ત વિકલ્પ નો અભાવ થાય છે કે કોઈ એક વિકલ્પ રહે છે? તો કે એક વિકલ્પ રહેતા
નથી.
પ્રશ્ન ઉઠાવવાની પદ્ધતિ બહુ સારી લીધી છે, પદ્ધતિ સદ્ધતિની દ્રષ્ટિએ એકદમ જરા ચેન્જ કરી જાય છે. વિરોધ છે જેમ સૂર્યપ્રકાશ અંધકાર થઈ રહી છે તેમ અનુભવ પણ સમસ્ત વિકલ્પો થઈ રહી છે. અહીં કોઈ પ્રશ્ન કરશે આ આ વાત બહુ સારી પદ્ધતિ. અનુભવ સમસ્ત વિકલ્પ થી રહી છે એમ કહો છો તો અહીંયા એ પ્રશ્ન થવા યોગ્ય છે કે અનુભવ થતા કોઈ વિકલ્પ રહે છે કે જેમનું નામ વિકલ્પ છે તે સમસ્ત વિકલ્પ બધા વિકલ્પ મટે છે? વિકલ્પ નામની કોઈ ચીજ નથી રહેતી કે જેને વિકલ્પ કહીએ કે નહીં શુદ્ધ રામ છે તે બધા વિકલ્પો મટે છે એમ કરીને આચાર્ય બધા છે. આત્માના વિકલ્પ નથી રહેતા, બીજાની શું વાત કરવી? નય નો વિકલ્પ નહીં, પ્રમાણ નો વિકલ્પ નહીં, નિક્ષેપ નો વિકલ્પ નહીં, કોઈ વિકલ્પ રહેતા નથી. મન થી મન જેનો આત્મા મારી છે અને એને કઈ ધર્મ માને છે તો કઈ કેવું માને છે એનો વિશેષ છે. એને એવી નિર્વિકલ્પ પરિણતિને અજ્ઞાની ઓળખતો નથી. ઓળખતો જેને ન હોય એને એ હોય મોક્ષ માર્ગ રૂપ અધ્યાત્મ પરિણતિ એ વાત રહેતી નથી, તેથી તેને મોક્ષ માર્ગ પણ નથી. જ્ઞાની તો મોક્ષ માર્ગ ને સાધી જાણે છે, આવા અધ્યાત્મ ક્રિયામાં પરિણત જ્ઞાની એ તો મોક્ષ માર્ગ ને સાક્ષાત સાધે છે અને સારી રીતે સાધી જાણે છે.
જય હો પરમ કૃપાળો શ્રી કાન ગુરુદેવ નો, જય હો સનાતન દિગંબર જય ધારણો, જય હો.